पद 61। मैं रिसूं तुमते जु कहा, दूरी के हाओ ने सबैरी री। આ પદમાં સમતા અને મમતા બંને પોતાના સ્વામી ચેતન આગળ પોતાના વિચારોની રજૂઆત કરી રહ્યા છે. તેનો ચિતાર યોગીરાજે પોતાને થયેલા અનુભવના આધારે આ પદમાં ખડો કર્યો છે. કાયા પ્રત્યેની માયા જીવને અનાદિકાળથી છે. માયા અને મમતાનો ચેતન સાથેનો પતિ પત્ની તરીકેનો વ્યવહાર સ્વાર્થની ધરી પર રહેલો છે. તેમાં દલાલ રૂપે રાગ દ્વેષ રૂપી ધૂર્તો વચ્ચે ભાગ ભજવી રહ્યા છે. માલવાનો રાજા ભર્તૃહરિ પોતાની પત્ની પિંગળા પ્રત્યે અત્યંત મમતાવાળો હતો, પણ જ્યારે પિંગળાનો સ્નેહ પોતાના પર નથી પણ હાથીના મહાવત ઉપર છે તેની જાણ થતાં ભર્તૃહરિએ રાજપાટ છોડી મત્સેન્દ્રનાથ અને ગોરખનાથના શિષ્ય બની નાથ સંપ્રદાયમાં સંન્યાસ સ્વીકાર્યો. કાયાની મમતા ઉતારી તપ સાધનામાં લાગી ગયા. કાયાની માયાનો સંબંધ આવો વિચિત્ર હોવાથી આ સંબંધને સ્વાર્થતામાં ઘટાડી જ્ઞાનીઓએ કોઈ આત્માને જાગૃત કર્યો છે. જ્યારે સમતા સાથેનો સંબંધ ચેતનનો આત્મીયતા ભરેલો હોવા છતાં ચેતન તે સંબંધને ભૂલ્યો છે અને દેહ, ઇન્દ્રિય, સ્ત્રી વગેરે વિષયોમાં રાગભાવથી ખેંચાઈને પૂદગલ પરમાણુઓને તેને પોતાના તરફ ખેંચ્યા છે અને આત્મા સાથે એકમેક કર્યા છે. જીવનો સમતા સાથેનો સંબંધ એ ગુણ ગુણીભાવનો સંબંધ છે કે જેવો ફૂલનો સુગંધ સાથેનો સંબંધ છે. ફૂલનો રસાસ્વાદ માણવા જેમ ભમરાઓ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં ફરતા રહે છે, તેમ કાયા સાથેનો માયાવી સંબંધનો યોગીરાજને અનુભવ થવાથી રિસાયેલી કાયા જે કહે છે તે બતાવે છે, મેં રિસુ તુમ તે જો કહા. હે નાથ, હું તમારી સાથે રિસાયેલી છું, તમારા ઉપર ગુસ્સે થયેલી છું. હું અનાદિકાળથી તમારી સાથે રહેલી હોવા છતાં અને તમારા સુખ દુઃખમાં ભાગીદાર બનેલી હોવા છતાં તમે મને તમારી પત્ની તરીકે જોવા તૈયાર નથી. અને જેણે તમારા સુખ દુઃખમાં કદી ભાગ લીધો નથી તે પેલી જુ એટલે કે જૂઠી સમતા તેને તમે તમારી પત્ની માનો છો, તો જરા બરાબર વિચાર કરો કે ખરેખર કોણ તમારી છે. જો સમતા તમારી હતી તો અનાદિકાળથી તમારાથી દૂર ને દૂર કેમ રહી? આમ માયા મમતા સમતાના વિરોધમાં ચેતનની કાનભંભેરણી કરી રહ્યા છે. દૂરી કે હૌ ને સબે રીરી, એ સમતા અનાદિકાળથી તમારાથી દૂર ને દૂર રહેલી હોવાથી તે તમારી બૈરી એટલે પત્ની નથી પણ વૈરી છે. પત્ની તો સાચા અર્થમાં તે કહેવાય કે જે પોતાના પતિનો પડછાયો બનીને રહે અને ક્યારે પણ પતિને ન છોડે. આની જાણ જ્યારે સમતાને થાય છે ત્યારે તેનું ચિત્ત ચિંતારૂપી દુઃખથી ઘેરાઈ જાય છે અને ચેતનને ઠપકો આપતા કહે છે કે રૂઠ સે દેખ મેરી મનસા દુઃખ ઘેરી રી, મારા ઉપર તું રૂઠ્યો છે, તે મને તરછોડી છે, મારા પર દ્વેષ પણ તે જ કર્યો છે, મારી સાથે તારો વિયોગ કરાવનાર અને સતત તારી કાનભંભેરણી કરનાર આ તને વળગેલ કાયાની માયા મમતા છે એ તને દેખાતું કેમ નથી? અરે ચેતન, તારી વિવેક દ્રષ્ટિને ઉઘાડી તું જોઈશ તો તને ખબર પડશે કે સત્ય ક્યાં છુપાયેલું છે. તું મમતાના ઘરે જઈને બેઠો એટલે તારા વિયોગમાં મારા ચિત્ત માનસ પર દુઃખના વાદળ ઘેરાઈ ગયા છે એ તારી નજરે કેમ ચડતા નથી? જા કે સંગ ખેલો સો તો જગ કી ચેરી રી, જેના સંગમાં રહીને તું ખેલ્યો તે ક્રીડાઓ કરી અનંત અનંત જન્મ મરણ તારે કરવા પડ્યા. સંસાર નાટકમાં નવનવા સ્વાંગ સજીને બહુરૂપીના વેશ ભજવવા પડ્યા, તે કાયાની મમતા કોણ છે, કેવી છે તેને હજુ સુધી તે ઓળખી કેમ નથી? પુરુષ અને પ્રકૃતિના મિશ્રણથી આ નર અને નારીના દેહમાં રહેલો ચેતન સ્વરૂપે પરમાત્મા હોવા છતાં અત્યારે જીવાત્મા બની જુદા જુદા પાત્રો રૂપી ખેલ ખેલી રહ્યો છે એ દેખીને મારું ચિત્ત દુઃખના વાદળોથી ઘેરાઈ રહેલું છે. કારણ કે જગતની એઠને કોઈ પુરુષ ન ખાય તેવી મેલી એઠના ચારો ચરવાવાળી તે કાયા છે અને તે આવી કાયાનો સંગ કર્યો છે. તેની ઉપર તું પોતે જ માયા અને મમતાવાળો બન્યો છે અને તું પોતે જ મારાથી રૂઠ્યો છે, તું પોતે જ મારાથી દૂર ગયો છે, તેનો તું ખ્યાલ કેમ કરતો નથી? માયા અને મમતા એ દાસી નોકરાણીની જાત, રખડું જાત, ભાંડ ભવૈયાની જાત, એની સાથે પ્રીતિ કરતાં તને શરમ કેમ આવતી નથી? શિર છેદી આંગે ધરે ઓર નહીં તેરી રી, આ કાયા એ તારો પુણ્યોદય હશે ત્યાં સુધી જ તને તારી લાગશે અને ત્યાં સુધી જ એ તારા પર રીઝશે. એ કાયાના ભોગમાં તને ત્યાં સુધી સુખ લાગશે પણ એ જ્યારે વિફરશે, તારા પાપનો ઉદય આવશે, શરીર રોગાદિથી ઘેરાશે, ત્યારે ધડથી માથાને છેદી નાખી બધા પાપ કર્મોનો ટોપલો તારા શિર પર ઓઢાડી એ તારાથી છૂટી પડી જશે. અર્થાત જ્યારે પુણ્ય પરવારશે ત્યારે આ કાયા તારો સાથ છોડી દેશે. તે વખતે આ કાયા તારી નહીં બને, તને દગો દઈને તને નરકાદીમાં મૂકીને તે ચાલતી પકડશે. ત્યાં આગળ પછી તારે જ શિર છેદન વગેરે દુઃખો જોવા ભોગવવા પડશે. કાયા ઉપર કરેલ મમતા માઠી છે એના ફળ તને તે વખતે ખબર પડશે. જીવ આ માનવ દેહે સ્ત્રી આદિ સાથે ભોગો ભોગવી મજા માણે છે, પણ તેનાથી કર્મોના બંધથી કાયા બંધાતી નથી, પણ જીવાત્મા બંધાય છે. આનંદ ગન પ્રભુ કને કિસો જો કહું હું અનેરી. આનંદ ઘનના નાથ પાસે જો હું કિસ્સો એટલે કે કિસ્સો જીવાત્માની આ કથની કહું છું, કહાની કહું છું, તો ચેતનને હું અનેરી લાગું છું, આશ્ચર્યકારી લાગું છું. કારણ કે આ બધું સાંભળતા ચેતનને મારા પ્રત્યે અભાવ જાગે છે, તે મારા પર રોષે ભરાય છે. પ્રભુ આગળ તું મારી પોલ ખુલ્લી કરી રહી છું એમ લાગે છે. કાયા જ્યારે રોગથી ઘેરાઈ જાય છે, વૃદ્ધાવસ્થામાં કાયા જ્યારે પરાધીન બને છે, કોઈ દેખભાળ કરનારું હોતું નથી, સ્થંડિલ માત્ર બધું પથારીમાં જ થઈ જાય છે, ત્યારે જીવને તે દશા સાક્ષાત નરકાગાર સમી લાગે છે. અને તે પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ મને હવે અહીંયાથી ઉપાડી લો, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. આવા અનેક દ્રશ્યો જીવાત્મા જોતો હોવા છતાં તે જાગતો નથી, તે જ મોહ માયા મમતાનો પ્રભાવ છે. સમતા કહે છે કે જ્યારે હું સાચી હકીકત કહું છું ત્યારે લોકો હું અનેરેરી મને જુદાઈની નજરે જુએ છે. જીવ પોતે વિચારક બને તો જ તેને અધ્યાત્મનું તત્વ સમજાય એમ છે. બાકી બીજા ગમે તેટલું કહે અથવા પોતાને પણ સંસારમાં અનેક પ્રકારના કડવા અનુભવ થાય, છતાં જો જીવ મૂઢ છે, ગમાર છે, અવિચારી છે, તો તેને કાંઈ લાભ થતો નથી. આનંદ ઘનજીનો આત્મા સંસારમાંથી જાગી ઉઠ્યો છે એટલે તેમનામાં રહેલી સમતા તેમને વારંવાર જાગૃતિ આપી માયા મમતાના પ્રપંચમાંથી બચવા પ્રેરણા કરે છે. આવા આધ્યાત્મિક પદોની રચના કરવા દ્વારા યોગીરાજનો આશય જગતના જીવોને મોહની નિદ્રામાંથી જગાડવાનો છે. મનુષ્ય ભવ એ જાગૃતિનો કાળ છે, એમાં જો જીવ જાગી જાય તો કામ થઈ જાય તેમ છે.